जैन सिद्धांत प्रश्नोत्तर माला भाग बीजो एमा प्रश्न 227 सुधी आपने स्वाध्याय कर्यो छे। 226 अने 227 प्रश्न मां ए वात आवी थी 226 માં ઉપસમ શ્રેણી કયા કયા ગુણસ્થાન છે ઉપસમ શ્રેણીને અને 227 માં ક્ષપક શ્રેણીને કયા કયા ગુણસ્થાન છે એની વાત આપણે કરી હતી। ઉપસમ શ્રેણીને 8મું 9મું 10મું અને પછી 11મું ઉપશાંતમું ગુણસ્થાન હોય, જ્યારે ક્ષપક શ્રેણીને 8મું 9મું 10મું અને પછી 12મું ક્ષીણમું ગુણસ્થાન હોય, એટલે બંનેમાં 4 ગુણસ્થાન છે। એટલે શ્રેણી ચડે છે 7માંથી આગળ વધીને, ત્યારે એને 8મું 9મું 10મું તો બરાબર છે, પણ એ 8મું 9મું અને 10મું જે ચડે છે તે ઉપશમ સહિત છે કે ક્ષય સહિત છે એના ઉપર એ 11મે જાય છે કે 12મે જાય છે એનો આધાર હોય છે। એટલે એ શ્રેણી એના આધારે જ કહેવાય છે। ઉપસમ શ્રેણીનો અર્થ જ એ થાય છે કે 12મે ગુણસ્થાને નથી જતો, એ 11મે જાય છે, એટલે એ ઉપસમ શ્રેણી છે। એટલે એમાં 8મું 9મું 10મું ગુણસ્થાન તો બરાબર છે, પણ પછી એ 11મા ગુણસ્થાને જાય છે, જ્યારે ક્ષપક શ્રેણીમાં એ 12મા ગુણસ્થાને જાય છે। એટલે એને પણ 8મું 9મું 10મું તો બરાબર છે, પણ એ 8મા 9મા 10મામાં એના અને જે ઉપસમ શ્રેણી ચડે છે એના 8મા 9મા 10માની અંદર પણ એ અપેક્ષાએ ફેર છે કે પેલામાં ઉપસમ છે અને પેલામાં ક્ષય છે। એટલે ક્ષપક શ્રેણીમાં એ 12મે ગુણસ્થાને જાય છે અને એને માટે આપણે બીજી પણ કેટલીક સ્પષ્ટતાઓ પહેલા કરી છે, જેમ કે બંને શ્રેણીમાં કયા કયા જીવ ચડે છે એનામાં અને એ 21 પ્રકૃતિઓ ચારિત્ર મોહનીય એનું શું થાય છે એની સ્પષ્ટતા પણ થઈ ગઈ છે। એટલે કે ક્ષપક શ્રેણીમાં એ 21 પ્રકૃતિઓનો ક્ષય થાય છે, ઉપસમ શ્રેણીમાં એ 21 પ્રકૃતિઓનો ઉપસમ થાય છે અને એમાં પણ જે ક્ષાયિક સમકિત દ્રષ્ટિ છે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે એ તો બંને શ્રેણી ચડે છે, ઉપસમ શ્રેણી પણ ચડે અને ક્ષપક શ્રેણી પણ ચડે, પણ પેલો દ્વિતીય ઉપસમ સમ્યક દ્રષ્ટિ જે છે એ ઉપસમ શ્રેણી જ ચડી શકે છે, ક્ષપક શ્રેણી ચડતો નથી। એટલે 21 પ્રકૃતિઓ ચારિત્ર મોહનીયની જાય એમાં ક્ષય થાય કે ઉપસમ થાય, એટલે ક્ષય થાય છે તો ક્ષપક શ્રેણી છે અને 21 પ્રકૃતિઓ ચારિત્ર મોહનીયની જાય છે અને ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે, એટલે એનો અર્થ એ થયો કે એને 28 પ્રકૃતિ મોહનીય કર્મની ગઈ, એનો ક્ષય થયો। મોહનીય કર્મની 3 દર્શન મોહનીયની અને ચારિત્ર મોહનીયની 25 એમ કરી અને બધી જ પ્રકૃતિઓનો એને ક્ષય થાય છે એ ક્ષપક શ્રેણી છે, એટલે એને દર્શન મોહનીય કર્મનો ક્ષય થાય છે અને એ 12મા ગુણસ્થાને જાય છે। એટલે 4 ઘાતી કર્મમાં પહેલા મોહનીય કર્મ જાય છે, પહેલા મોહનીય કર્મ જાય છે અને એ જ વખતે પછી બીજા પણ 3 ઘાતી કર્મો જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અને અંતરાય પણ જાય છે અને 4 ઘાતી કર્મોનો ક્ષય થતા કેવળ જ્ઞાન પ્રગટે છે એમ આપણે વ્યવહારથી કહીએ છીએ, પણ સાચા અર્થમાં જોઈએ તો એ વખતની એ આત્માની એવી અદભુત દશા છે કે એ સમયે એ ધ્યાન જ એવું છે, એને શુક્લ ધ્યાન કહેવામાં આવે, કે જેના પછીથી એ જીવ પોતે પોતાના સ્વરૂપમાંથી બહાર નથી આવતો અને પૂર્ણ દશાને પ્રગટ કરે છે, એટલે ભાવ મોક્ષની દશાને પ્રગટ કરે છે. અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત શાંતિમાં એ બિરાજી જાય છે, એવી એની અદભુત દશા થાય છે. ત્યારે નિમિત્ત તરીકે એમ કહેવાય કે ચાર ઘાતી કર્મો નો ક્ષય થયો. એટલે વ્યવહારમાં જે બોલવામાં આવે છે ને, ચાર ઘાતી કર્મો નો ક્ષય કરી અને પછી કેવળ જ્ઞાન પામ્યા, એ ખરેખર જોવા જઈએ તો બરાબર નથી. કેમ કે એ તો આત્માની એવી દશા છે તો પેલા કર્મો છે એનો ક્ષય થાય છે. આત્મા કઈ કર્મોને ક્ષય કરવા જાય એવું બને નહીં. કેમ કે કર્મ જુદી વસ્તુ છે, આત્મા જુદી વસ્તુ છે. આત્મા ચૈતન્ય છે અને કર્મો જળ છે, એટલે જળના કાર્યો ચૈતન્ય કરી શકે નહીં. ચેતન ભગવાન આત્મા એ જળના કાર્ય કરે નહીં, અને જળ કઈ આત્માનું બગાડતો નથી કે જેથી એનો ક્ષય થાય એટલે આત્માને કેવળ જ્ઞાન પ્રગટ થાય, એમ નહીં. એ બધી નાસ્તિકની વાત છે, પણ એ વખતે એવું હોય છે અને એના દ્વારા આપણે ઓળખીએ છીએ. કેમ કે આત્માના ભાવને માટે પણ આપણે કર્મ દ્વારા જ ઓળખીએ છીએ કે કેવા ભાવ, એટલે એ રીતે એમાં પણ એમ બોલવામાં આવે છે. પણ ખરેખર તો એ આત્માની કેવી અદભુત દશા છે એ ત્યાં દર્શાવવું છે. એટલે કે કેટલીક વસ્તુઓ શાસ્ત્રમાં જે રીતે આપી છે એમાંથી શું વસ્તુ પકડવા જેવી છે અને શું સમજવાનું છે એ મહત્વનું છે. માત્ર ગોખી મારીએ તો કંઈ એનો અર્થ નથી. અને કેટલીક ઝીણી ઝીણી વાતો એવી હોય છે કે ગોખી મારેલી હોય તો પણ એ આપણને એ અમુક અપેક્ષાએ જ હોય એટલે પછી ખોટું પડે એમ પણ થાય. એટલે મૂળ વસ્તુને સમજવી કે આત્માની એવી અદ્ભુત દશા થાય છે કે જે વખતે એ ચાર ઘાતી કર્મોનો ક્ષય થાય છે, એટલે એની બધી જ પ્રકૃતિઓ જે છે એનો ક્ષય થાય છે, એટલે એ કર્મના રજકણો છૂટા પડી જાય છે. એ છૂટા પડી જાય છે, એમ નથી કે એ રહ્યા છે, સત્તામાં પડ્યા છે અને એમનો ઉપશમ થયો એટલે કે એ ફળ આપવાની સ્થિતિમાં નથી, એવું નથી. પણ ક્ષય થઈ જાય છે, અને એ ક્ષય થઈ જાય છે એટલે તો પછી એવી દશા અદભુત થઈ છે એટલે એ દર્શાવે છે. એ ક્ષય થઈ જાય છે એના દ્વારા જ આપણને થાય છે કે સામે પણ એવી જ અદભુત દશા થઈ છે. એના ઉપરથી ખ્યાલ આવે છે કે આવી અદભુત દશા હોવી જોઈએ. તો એક ક્ષપક શ્રેણી માટે થઈને ગુણતાનની વાત લીધી, તો એમાં એ આઠમું, નવમું અને દસમું એ ત્રણેય ગુણસ્થાનમાં એક ક્ષાયિક સંકિતિ છે, એને એ ક્ષપક શ્રેણી ચડી અને બારમે ગુણસ્થાને આવવાનું થાય છે. તો એની દશા પણ એવી જ અદભુત છે. આઠમું, નવમું, દસમું ગુણસ્થાને ચડી જાય છે તો એ અંતર્મુહૂર્તમાં એ ચડી જાય છે, એટલે બે ઘડી કરતા ઓછા સમયમાં એ ગુણસ્થાને આવી જાય છે. અને એ બારમું ગુણસ્થાન છે એને ક્ષીણ મોહ એમ નામ આપ્યું છે. એમાં પણ એમ જ છે કે મોહની કર્મનો ક્ષય થયો છે એટલે ક્ષીણ મોહ કહ્યું છે. ત્યારે અગિયારમાં ગુણસ્થાને જાય છે તો એને ઉપશાંત મોહ ગુણસ્થાન કહ્યું છે. એનું પણ કારણ એ જ છે કે ત્યાં હજી મોહ રહ્યો છે, એ ઉપશમ છે, એનો ક્ષય નથી થયો, એટલે એને ઉપશાંત મોહ એમ નામ આપવામાં આવ્યું છે. તો એ ક્ષપક શ્રેણી અને ઉપશમ શ્રેણીની વાત થઈ. હવે એના પછી પ્રશ્ન છે 228. એમાં ચારિત્ર મોહનીયની 21 પ્રકૃતિઓના ઉપશમને તથા ક્ષયને આત્માના કયા પરિણામ નિમિત્ત કારણ છે? ચારિત્ર મોહનીયની 21 પ્રકૃતિઓના ઉપશમને તથા ક્ષયને આત્માના કયા પરિણામ નિમિત્ત કારણ છે? એટલે મૂળ તો ગુણસ્થાનની વાત કરવી છે, અને એમાં એ નિમિત્ત કારણ તરીકે અહીંયા લીધું છે અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. એ ત્રણ પરિણામ નિમિત્ત કારણ છે. જો અપૂર્વકરણ એટલે આઠમું, અનિવૃત્તિકરણ એ નવમું છે, એને નિમિત્ત કારણ તરીકે લીધા છે. અને અધકરણ છે એ સાતમા ગુણસ્થાનની જ એક અવસ્થા છે, એને પણ નિમિત્ત તરીકે લીધું છે. એટલે શરૂઆત પહેલી ત્યાંથી થાય છે સાતમેથી, એટલે સાતમાની જે અવસ્થા એવી અવસ્થા છે કે જ્યાંથી શરૂઆત થાય છે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓનો ઉપશમ થવાની કે ક્ષય થવાની શરૂઆત થાય છે, એટલે એ દશા લેવી છે, એટલે અહીંયા અધકરણની દશા લીધી. પછી આઠમે પણ એ પ્રક્રિયા ચાલુ રહે છે, નવમે પણ રહે છે, અને દસમા સુધીમાં પૂરું થઈ જાય છે, એટલે દસમાને અહીંયા આમાં નથી લીધું. એટલે અધકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એમ ત્રણ પરિણામ છે, એને નિમિત્ત કારણ તરીકે લીધા છે. સેના નિમિત્ત કારણ તરીકે લીધા છે? તો કે ચારિત્ર મોહનીયની 21 પ્રકૃતિઓના ઉપશમને તથા ક્ષયને. ચારિત્ર મોહનીયની 21 પ્રકૃતિ કઈ લીધી છે? ચારિત્ર મોહનીયની કુલ 25 પ્રકૃતિ છે, આપણે જાણીએ છીએ. એ 4 4 4 4 એટલે 16 પ્રકૃતિઓ. અનંતતાનો બંધી કસાય, અપ્રત્યાખ્યાનાવરણી કસાય, પ્રત્યાખ્યાનાવરણી કસાય અને સંજ્વલન કસાય, એની ક્રોધ માન માયા લોભ એમ 4 4 લઈએ એટલે 16 પ્રકૃતિ એ છે, અને 9 9 કસાય એમ 25 પ્રકૃતિ છે. તો એમાંથી 21 પ્રકૃતિ લેવામાં આવી છે, એટલે પેલો અનંતાનુબંધી કસાય ની 4 પહેલા ગઈ છે, એટલે બાકી 21 પ્રકૃતિ જે રહી છે ચારિત્ર મોહની, એના ઉપશમ અને ક્ષય, અને એનું એવું ઉપશમ અને ક્ષય થવાનું નિમિત્ત કારણ તો કે આત્માના પરિણામ. તો આત્માના પરિણામ કેવા હોય? એ આત્માના પરિણામ વિશુદ્ધ પરિણામ હોય, અને એ વિશુદ્ધ પરિણામ છે એને અહીંયા આપણે શ્રેણી ચડવાની વાતની સાથે લઈએ છીએ. એટલા માટે લઈએ છીએ કે એ ચારિત્ર મોહનીયની 21 પ્રકૃતિઓ શ્રેણી ચડે છે, એનો અર્થ જ એ છે કે જાય છે. એ શ્રેણી ચડે છે એટલે ચારિત્ર મોહનીયની 21 પ્રકૃતિઓ જાય છે, એ શ્રેણી ચડવું એમ થાય છે. શ્રેણી ચડે છે એની શરૂઆતમાં આપણે વ્યાખ્યા લઈ લીધી 224 પ્રશ્નની અંદર, 223 પ્રશ્નની અંદર, કે એ 21 પ્રકૃતિઓનો ક્ષય થાય તો ક્ષપક શ્રેણી, એટલે એ શ્રેણી ચડ્યો એનો અર્થ એ છે કે એ ચારિત્ર મોહનીયની 21 પ્રકૃતિઓ જાય છે, એમાં ક્ષય થાય છે અથવા ઉપશમ થાય છે. હવે એ થાય છે તો એનો આખો જે ગાળો જે છે એમાં 8મું 9મું અને 10મું સાથે લેવામાં આવે છે, એટલે એ શ્રેણી ચડ્યો એમ કહેવામાં આવે છે. પણ એમાં જુદું જુદું પાડીને પણ વર્ણન છે, આપણે એકાદ વખત એ વર્ણન વધારે સૂક્ષ્મતાથી લઈએ એ વધારે સારું રહેશે. એટલે આજે સ્વાધ્યાય પતી જાય પછી આવતી વખતે તેના પછીની વખતમાં આપણે ગુણસ્થાનનો વધારે વિસ્તારથી અભ્યાસ કરીશું, એક કે બે સ્વાધ્યાય પછીથી. એટલે એમાં બધી વધારે ઝીણી ઝીણી બધી વસ્તુઓ જે છે એ બધી સૂક્ષ્મતાથી આપણે વધારે સમજીશું. પણ અહીંયા આપણે એટલું સમજી લઈએ કે શ્રેણી ચડે છે તો એ 7માંથી શરૂ થઈને થાય છે, એટલે એ 7માંનો એક ભાગ લીધો છે કે જેમાં એ શ્રેણી ચડે છે. તો તમને ફરીથી યાદ કરાવું કે 7મા ગુણસ્થાનની અંદર પણ આપણે પહેલા એક વાત લીધી છે કે એ શ્રેણી ચડે એવી અપ્રમત્ત વીરતીની દશા, એમાં શ્રેણી ચડે અને શ્રેણી ન ચડે એવી 7મા ગુણસ્થાનની દશા, એવી બે દશા, એટલે બે ભેદ આપણે અપ્રમત્ત વીરતી એટલે 7મા ગુણસ્થાનના લીધા હતા. એમાં જે શ્રેણી નથી ચડતો અને 7મે 6ઠે થયા કરે છે, 7મે 6ઠે થી 7મે 7મે 6ઠે એમ જે થયા કરે છે એને આપણે સ્વસ્થાન અપ્રમત વીરતિ કહ્યું હતું, અને બીજું હતું એમાં સ અતિશય અપ્રમત વીરતિ લીધું હતું, એટલે સાતિશય અપ્રમત વીરતિ, એમાં એ શ્રેણી ચડે છે એવી એ દશા છે. સ અતિશય અપ્રમત વીરતિમાં એ જે શ્રેણી ચડવાની સન્મુખ થાય છે એ દશા છે, એમાં એ શ્રેણી ચડવાનો છે, હજી શ્રેણી ચડવાની શરૂઆત નથી થઈ પણ એની સન્મુખ થયો છે એવી એ દશા છે. એટલે એમાં 7મું ગુણસ્થાન છે, છતાં પણ એમાં પુરુષાર્થ વિશેષ છે. સ્વસ્થાન અપ્રમત વીરતી કરતા આ સ અતિશય અપ્રમત વીરતીનો પુરુષાર્થ છે તે વિશેષ છે, એટલે જ એ શ્રેણી ચડવાની સન્મુખ થાય છે. અને એવું થાય છે એટલે 7મા ગુણસ્થાનની જ દશા છે કે જ્યાંથી હવે શ્રેણી ચડવાની છે એવી એ દશા છે. એ વાતને અહીંયા આપણે બીજી રીતે જોઈ રહ્યા છીએ કે અહીંયા 7મા ગુણસ્થાનમાં જે એક ભાગ તરીકે અધકરણ લેવામાં આવ્યું છે એ નિમિત્ત કારણ બન્યા છે. ચારિત્ર મોહનીયની 21 પ્રકૃતિ જવાની શરૂઆત થાય છે તો એમાં એને લેવામાં આવ્યું છે, એટલે 7મા ગુણસ્થાનની થોડી દશા છે, પછી આઠમા ગુણસ્થાનની દશા લીધી છે અને નવમા ગુણસ્થાનની દશા એ આત્માની એવી દશા છે કે એ વખતે એને 21 પ્રકૃતિઓ ચારિત્ર મોહનીય છે એનો જો ક્ષપક શ્રેણી ચડે તો ક્ષય થાય છે અને ઉપશમ શ્રેણી ચડે તો ઉપશમ થાય છે. એટલે અહીંયા આ ચારિત્ર મોહનીયની 21 પ્રકૃતિના ઉપશમને તથા ક્ષયને આત્માના કયા પરિણામ નિમિત્ત કારણ છે તેમાં અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ એ ત્રણ પરિણામ નિમિત્ત કારણ છે. એમાં દસમું એ નથી લીધું, એને બદલે સાતમાનો ભાગ, આઠમું અને નવમું એમ લેવામાં આવ્યું છે. હવે દસમું છે તે સૂક્ષ્મ સાંપ્રાય છે એ એમાં નથી લીધું, કેમ કે ત્યાં એ પૂરું થઈ જાય છે એટલે એ અપેક્ષાથી. એમાં બહુ સૂક્ષ્મ વાતો છે. કર્મના ગ્રંથમાં જઈએ તો એમાં પાછું ઝીણું ઝીણું ઘણું છે કે આ પ્રકૃતિઓમાં અમુકનો ક્ષય પહેલા થાય ને અમુકનો પછી થાય ને એ બધું ઘણું બધું ઝીણવટથી બધું લેવામાં આવ્યું છે. ગુમટસારની અંદર અભ્યાસ કરવામાં આવે તો ઘણું બધું ડેપ્થમાં બધી વાત કરી છે. પણ આપણે એટલું સૂક્ષ્મ ન સમજીએ ને આટલું સમજીએ કે ભાઈ જયારે એ શ્રેણી ચડે છે તો શું થાય છે. શ્રેણી ચડે છે એમાં આ ત્રણ ગુણસ્થાન આવી જાય છે અને એ ગુણસ્થાન ત્રણેયમાં શું થાય છે તો એની વાત કરીએ તો એ આત્માની એવી ઉત્કૃષ્ટ દશા થતી જાય છે, શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે, નિદ્રા થતી જાય છે અને જ્ઞાનનો ઘણો ઉઘાડ થતો જાય છે. આ બધું થાય છે અને એ વખતે કર્મ પ્રકૃતિની અપેક્ષાએ જોઈએ તો એ 21 પ્રકૃતિઓ જે છે એનો એ ત્રણ ગુણસ્થાનની અંદર એટલે વિશેષતાથી જોઈએ તો સાતમા ગુણસ્થાન જયારે એ સન્મુખ થયો છે શ્રેણી ચડવા માટે ત્યારથી શરૂ કરીને આઠમામાં અને નવમામાં એ પ્રકૃતિઓનો ઉપશમ કે ક્ષય થાય છે. હવે અધકરણની વાત લીધી તો અધકરણ વિશે અહીંયા પ્રશ્ન કર્યો છે કે અધકરણ પરિણામ કોને કહે છે. આ બધા પરિણામ આત્માના જ છે. આત્માની ઉત્કૃષ્ટ દશા થવી એનો અર્થ કે આત્માના એવા પરિણામ થયા. આત્માના પરિણામનો અર્થ શું થાય કે આત્માની એ સમયની એવી અદભુત દશા છે અને એ દશા છે એને આપણે આત્માના પરિણામ કહીએ છીએ. તો અહીંયા એવા આત્માના પરિણામ અધકરણ દ્વારા જાણવા છે તો અહીંયા કહે છે કે અધકરણ પરિણામ કોને કહે છે જે લીધું તે. એટલે જે કર્ણમાં જે પરિણામ સમૂહમાં, કર્ણમાં નો અર્થ થાય છે એ પરિણામોમાં અથવા તો પરિણામના સમૂહમાં, પરિણામોના સમૂહમાં એટલે જે કર્ણમાં એટલે પરિણામ સમૂહમાં ઉપરીતન સમયવર્તી તથા અધસ્તન સમયવર્તી જીવોના પરિણામ સદસ્ય અને વિદસ્ય હોય તેને અધકરણ કહે છે. તે અધકરણ સાતમા ગુણસ્થાનમાં થાય છે. આ સાતમા ગુણસ્થાનની દશા છે અને આ સમયવર્તી બે પ્રકારે લીધું છે. અહીંયા એક ઉપરીતન સમયવર્તી લીધું છે અને બીજું અધસ્તન સમયવર્તી લીધું છે. એ એવા જીવના પરિણામ સદસ્ય એટલે એવા જ સદસ્યપણા વિશે આપણે જરાક સમજીએ. સદસ્ય એ શબ્દને જરા સમજવા જેવો છે. એ સદસ્યપણું પ્રવચન સારની અંદર પણ બહુ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે કે આપણે એમ કહીએ કે ઝાડ છે તો વૃક્ષો છે તો એમાં કે આંબાનું વૃક્ષ છે અને જામફળનું પણ વૃક્ષ છે અને બીજા પણ વૃક્ષ છે તો એને વૃક્ષ અપેક્ષાએ આપણે સદસ્ય કહી શકીએ. કેમ કે બધા વૃક્ષ છે, બધા વૃક્ષ છે, ભલે છે જુદા જુદા પણ વૃક્ષની અપેક્ષાએ લઈએ તો શું કહેવાય તો કે એમાં એ બધા જ એ વૃક્ષ જ છે તો એ અપેક્ષાએ એને સદસ્યપણું છે. એટલે કોઈ એક વસ્તુ જે છે એની એક સરખી જયારે હોય છે એને આપણે એને સદસ્ય લઈએ છીએ. એટલે સદસ્ય શબ્દ આવે ત્યારે એ સમજી લેવાનું કે એમાં કોઈક વસ્તુ જે છે તે સામ્યપણું છે એટલે એને સદસ્ય કહેવામાં આવે છે અને વિદસ્ય એનાથી વિરુદ્ધ હોય છે. તો અહીંયા એ વાત કરી છે કે સમયવર્તી ઉપરીતન સમયવર્તી તથા અધસ્તન સમયવર્તી જીવોના પરિણામ સદસ્ય અને વિસદસ્ય હોય તેને અધસ્કરણ કહે છે. આ સાતમા ગુણસ્થાનની અવસ્થા છે. હવે એમાં હવે વધારે આપણે સૂક્ષ્મતા હમણાં અત્યારે નથી રહેતા. આપણે આ વસ્તુ જે છે એનો થોડોક વિસ્તાર આપણે ગુણસ્થાન જયારે લઈએ ત્યારે કરીશું. એટલે ઘણી બધી વસ્તુ એની સાથે રિલેટેડ જે છે એની સાથે સમજીએ. તો આપણે એ ઉપરીતન સમયવર્તી અને અધસ્તન સમયવર્તી જે છે એને આપણે ખાલી એટલા સુધી જ રાખીએ છીએ કે એવા એ પરિણામ એમાં સદસ્ય અને વિસદસ્ય એના જેવા હોય, એક સરખા હોય અને સરખા ન હોય એવી દશા હોય છે એને એ સાતમા ગુણસ્થાનની દશા છે એને અધ્યકરણ કહે છે. હવે એના પછી જે છે એ વધારે આગળ અગત્યનું છે, એને આપણે જરા સમજીએ. અહીંયા પ્રશ્ન 230માં જે કહ્યું છે એમાં આઠમા ગુણસ્થાનની વાત લીધી છે કે અપૂર્વકરણ પરિણામ કોને કહે છે, એટલે આઠમા ગુણસ્થાનની દશા કેવી છે આત્માની, એ વખતે આઠમા ગુણસ્થાન સંબંધીની દશા કેવી છે, તો કે જે કરણમાં એટલે કે એવા પરિણામોનો સમૂહ છે આત્માના, એવા પરિણામ જયારે થઈ રહ્યા છે ત્યારે એમાં ઉત્તરોત્તર અપૂર્વ અને અપૂર્વ, પહેલા પૂર્વે ન હોય તે અપૂર્વ, પૂર્વે ન હોય તે અપૂર્વ. એટલે અપૂર્વ શબ્દમાં શું છે કે જે વસ્તુ અત્યારે જે છે એ અપૂર્વ છે, એના પછી જો એવી ને એવી થાય છે તો અપૂર્વ નથી કહેવાતી એને, કેમ કે થઈ ગઈ. એટલે ઉત્તરો ઉત્તર એ શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે એવા પરિણામ છે. એટલે પહેલા જે નથી થયું એના પછીના સમયે પણ પહેલા નથી થયું એવું છે, એટલે એના કરતા આગળ આગળ વધવાનું થાય તો જ એમ કહી શકાય કે અપૂર્વ અપૂર્વ પરિણામ થતા જાય. અપૂર્વ પહેલા નથી થયા તેવા, એટલે પહેલા નથી થયા તેવા અત્યારે વર્તમાનમાં થઈ ગયા એટલે એ બરાબર છે. હવે આના પછીના સમયમાં જે આ થયા એના કરતા પણ કઈ વિશેષ થાય તો અપૂર્વ કહેવાય ને. અપૂર્વ ક્યારે કહેવાય? અપૂર્વ ત્યારે જ કહેવાય કે પહેલા નથી થયા તેવા. એટલે આજે એમ કહીએ કે આપણે અત્યારના આ સમય એક સમયને માપ લઈ લઈએ તો એ પ્રમાણે આપણે લઈએ કે આ સમય પર્ટિક્યુલર સમય કે 8:40 ને 1 સેકન્ડે જે થયા પરિણામ એ પહેલા ક્યારેય નહોતા થયા એવા અપૂર્વ છે, અને 8:40 અને 2 સેકન્ડે જે લઈએ છીએ પરિણામ એ પરિણામ પણ અપૂર્વ કહેવા હોય તો પેલા 8:40 ને 1 સેકન્ડે જે પરિણામ હતા એના કરતા કંઈક વિશિષ્ટ હોવા જોઈએ ને, જુદા હોવા જોઈએ ને. એટલે જુદા પણ પાછા પહેલા ક્યારેય ન થયા હોય તેવા હોવા જોઈએ. તો અપૂર્વ પછી પણ અપૂર્વ પછી પણ અપૂર્વ 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 બધા જ અપૂર્વ થાય તો એનો અર્થ જ એ થાય છે કે ઉત્કૃષ્ટતા વધતી જાય, ઉત્કૃષ્ટ પણ વધતું જાય. એટલે એ અપૂર્વકરણ જે છે એ 8મું ગુણસ્થાન છે, એમાં ઉત્તરોત્તર એ શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. આત્માના પરિણામની વાત લેવી છે ને, એટલે આત્માના પરિણામ કેવા, આત્માની એ દશા કેવી છે, આત્માની એ સ્થિતિ કેવી થાય છે, તો કે સમયે સમયે એમાં શુદ્ધિની વૃદ્ધિ થતા એ આત્માની ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ, એનાથી વધારે ઊંચી દશા, એનાથી વધારે ઊંચી દશા, એનાથી વધારે ઊંચી દશા એમ થતી જાય છે. એટલે અપૂર્વ અને અપૂર્વ પરિણામ થતા જાય. અર્થાંત, હવે એના અર્થ તરીકે અહીંયા જે સમજાવ્યું છે કદાચ નહીં સમજાય, સમજવાનો પ્રયત્ન કરવો જેટલું સમજાય તેટલું, પણ મૂળ વસ્તુ આ છે કે અપૂર્વ એના પછી પણ અપૂર્વ અપૂર્વ અપૂર્વ, એટલે દરેક વખતે અપૂર્વતા થતી હોય એનો અર્થ એ થાય કે ઉત્તરો ઉત્તર એ સ્થિતિ જે છે તે શુદ્ધ થતી જાય છે, વિશેષતાથી શુદ્ધ થતી જાય છે. આ મુખ્ય વાત છે. હવે જો અહીંયા અર્થ જે આપ્યો છે એ પણ આપણે સાથે લઈએ છીએ, એને પણ સમજીએ. 8મા ગુણસ્થાનની વાત છે કે જે કરણમાં એટલે કે જે પરિણામો સમૂહ છે એમાં ઉત્તરો ઉત્તર અપૂર્વ અને અપૂર્વ પરિણામ થતા જાય, અર્થાત ભિન્ન સમયવર્તી જીવોના પરિણામ સદા વિસદસ્ય જ હોય અને એક સમયવર્તી જીવોના પરિણામ સદસ્ય પણ હોય અને વિસદસ્ય પણ હોય તેને અપૂર્વકરણ કહે છે, અને એ જ 8મું ગુણસ્થાન છે. એ 8મું ગુણસ્થાન છે. પહેલા જે વાત કરી હતી જે અહીંયા ઉપરમાં કે અધોકરણની અંદર એમાં પણ એ પરિણામોના સમૂહની અંદર જે વાત લીધી હતી એ સમયવર્તીની વાત લીધી હતી અને એમાં સદસ્ય અને વિસદસ્ય હોય એને અધોકરણ લીધું હતું. અહીંયા જરાક વધારે થોડીક ડિટેલમાં વાત થઈ કે ભિન્ન સમયવર્તી, જુદા સમયવર્તી, જુદા સમયના, જુદા જુદા સમયે થયેલ જીવોના પરિણામ હંમેશા જુદા જ હોય અને એક સમયવર્તી જીવોના પરિણામ એક જેવા પણ હોય, સદસ્ય હોય અને વિસદસ્ય પણ હોય, તેને અપૂર્વકરણ કહે છે. હવે અપૂર્વકરણની વાત તો મૂળ તો આપણે એ જ લઈએ છીએ કે શુદ્ધિની વૃદ્ધિની અપેક્ષાએ જ વાત બધી લેવાની છે. એટલે આ પરિણામો જે કયા, વિસદસ્ય જ હોય અને સદસ્ય જ હોય, એટલે એવા જ હોય એ અને ન પણ હોય એ બંને વાત આમાં અપૂર્વકરણમાં લીધી, પણ મૂળ તો પરિણામ જે છે એ પરિણામની તો શુદ્ધતા વધતી જાય છે. એ 8મું ગુણસ્થાન એવું છે કે એમાં એ શુદ્ધતા તો વધતી જ જાય છે, એટલે અપૂર્વકરણ એમાં એનો શબ્દ મૂકવામાં આવ્યો છે, અપૂર્વકરણ. એના વિશે પણ આપણે થોડોક બીજો વધારે વિસ્તાર જુદી જુદી અપેક્ષાથી આઠમા ગુણ સ્થાન વિશેનો પણ આપણે લેવો છે. અહીંયા માત્ર કર્મની અપેક્ષા ની વાત લીધી છે, પણ આત્માની અપેક્ષા એ જે બીજી વાત છે એ પણ આપણે થોડીક વધારે લઈએ. હવે એના પછીનો પ્રશ્ન 231 છે, એમાં અનિવૃત્તિકરણ કોને કહે છે? એ નવમા ગુણસ્થાનની વાત છે. તો એમાં કહે છે કે જે કરણમાં એટલે કે જે પરિણામોના સમૂહમાં થાય છે જયારે ત્યારે આત્માની દશા કેવી હોય એની વાત કરે છે કે ભિન્ન સમયવર્તી જીવોના પરિણામ વિષદશ જ હોય. ભિન્ન સમયવર્તી જીવોના પરિણામ સદા વિષદશ જ હોય, જે આઠમા ગુણસ્થાનમાં પણ લેવામાં આવ્યું હતું. અને આઠમા ગુણસ્થાનમાં એ એક સમયવર્તી જીવના પરિણામ બે પ્રકારે લીધા હતા, સદસ્ય અને વિસદસ્ય. અને અહીંયા એ વાતમાં જરા લે છે બીજી રીતે કે અને એક સમયવર્તી જીવોના પરિણામ સદસ્ય જ હોય, વિસદસ્ય ન હોય. આ અનિવૃત્તિકરણ કહે છે આ જ નવમું ગુણસ્થાન છે. હવે આ ત્રણેય કરણની અંદર એના પરિણામ જે છે એ પ્રતિ સમય અનંત ગુણી વિશુદ્ધતા થતી જાય છે. અને આ ત્રણેય જે છે એ આત્માના એવા પરિણામ છે કે જેના નિમિત્તે મોહનીય કર્મ ની 21 પ્રકૃતિઓનો ઉપશમ અથવા ક્ષય થાય છે. તો આ આત્માની જે દશા છે તે અધકરણ, આઠમું અપૂર્વકરણ અને નવમું અનિવૃત્તિકરણ, એ ગુણસ્થાનમાં જે આત્માની દશા છે એ દશાને કારણે શુદ્ધિની વૃદ્ધિ થાય છે. આ એટલે આ ત્રણેય કરણના પરિણામની પ્રતિ સમય અનંત ગુણી વિશુદ્ધતા થાય છે એમ કહેવામાં આવ્યું. એટલે હવે એ દસમા ગુણસ્થાને આવે છે. તો દસમા ગુણસ્થાન સંબંધી વાત કરે છે. એટલે શું થયું કે સાતમાનો જે ભાગ જ્યારથી શ્રેણી ચડવાની વાત કરી તે એટલે કે આઠમે નવમે એ બધા વખતે એ મોહનીય કર્મની 21 પ્રકૃતિઓ જે બાકી રહી છે એનો જે ક્ષય કરી રહ્યો છે, ઉપશમ કરી રહ્યો છે, એ દશા એ ત્યાં સુધીમાં થાય છે. અને હવે એ સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન કેવું છે એટલે દસમા ગુણસ્થાનમાં શું થાય છે એની વાત બહુ સંક્ષિપ્તમાં કરી દીધી છે અહીંયા. તો કે સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન નું સ્વરૂપ શું છે? તો કે અત્યંત સૂક્ષ્મ અવસ્થાને પ્રાપ્ત લોભ કષાય ના ઉદયને વશ થતા જીવને સૂક્ષ્મ સાંપ્રાય નામનું દસમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. હવે આપણે એક બાજુ અહીંયા એમ કહીએ કે મોહનીય કર્મની બધી પ્રકૃતિઓ જાય છે એમ વાત લેવી છે ને આપણે, તો એમાં ક્રોધ માન માયા અને લોભમાં અતિ સૂક્ષ્મ અવસ્થા લીધી છે લોભની, એના ઉદયને વશ થાય છે, બીજા બધાને નહીં માત્ર લોભને. બીજા બધા ક્રોધ માન માયા એ બધું ગયું, પણ લોભની અવસ્થા જે છે એ પણ અતિ સૂક્ષ્મ એટલે અત્યંત સૂક્ષ્મ અવસ્થાને પ્રાપ્ત લોભ કસાય, એટલો લોભ લીધો છે, એના ઉદયને વશ થાય છે જીવ. ને પેલું બધું જાય છે એટલે આટલું રહ્યું છે. મોહનીય કર્મની વાત ચાલે છે ને, ચારિત્ર્ય મોહનીય જાય છે, એની એક એક પ્રકૃતિની વાત લેવી છે. અને એ એક જ પ્રકૃતિમાં પણ પાછો શું થાય છે તો એ વાત અહીંયા લીધી કે દસમે હજી આટલું રહ્યું છે. શું રહ્યું છે? તો કે અતિ સૂક્ષ્મ લોભ રહ્યો છે, એનો અર્થ એવો થાય છે. સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન એમાં સૂક્ષ્મ અવસ્થાને પ્રાપ્ત એવો લોભ, અતિ સૂક્ષ્મ લોભ, લોભ એ કસાય છે બરાબર છે, એના ઉદય એનો લોભનો કસાયનો ઉદય વર્તતો હોય એને જીવ વશ થાય છે, એટલે એટલો કસાય એને રહ્યો છે, એનો અર્થ એમ થાય એટલો કસાય જીવને રહ્યો છે, એટલે હજી પૂર્ણતા થઈ નથી. આપણે વધારે વાત શું લીધી કે પેલા ત્રણ સ્થાનમાં એને ચારિત્ર મોહનીયની 21 પ્રકૃતિઓનો ક્ષય અથવા ઉપશમ થાય છે એમ તો લીધું, પણ છતાંય હજી આ લોભ જે બાકી રહ્યો છે એ કેવો અતિ સૂક્ષ્મ લોભ બાકી રહ્યો છે. અને એવી દશા જે છે એ સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન દસમા ગુણસ્થાનની છે. હવે આમાં પણ કર્મની અપેક્ષાએ જ ગુણસ્થાનની વાત લેવામાં આવી છે, બીજી બધી વાત આમાં પણ લેવામાં આવી નથી, પણ આપણે અત્યારે એનું પ્રયોજન છે એટલે આપણે એટલી વાત અહીંયા સમજીએ છીએ કે સૂક્ષ્મ સાંપ્રાય. હવે થોડીક વાત એમાં જરાક વધારે આપણે જો લેવી હોય તો આપણે એક બીજી વાત પણ લઈએ કે અહીંયા મોક્ષ શાસ્ત્રમાંથી વાત આપણે લઈએ છીએ કે સૂક્ષ્મ સાંપ્રાય વાળા જીવો અને છદ્મસ્થ વિતરાગો અને 14 પરિસર હોય છે, પરિસરની વાત જે છે એ થોડીક અહીંયા આપી છે, એ આપણે થોડી લઈએ અહીંયા. કે મોહ અને યોગના નિમિત્તે થતા આત્મ પરિણામોની તારતમ્યતા અને ગુણસ્થાન કહે છે એ તો આપણે બરાબર જાણીએ છીએ, અને એ 14 છે પણ જાણીએ છીએ. પણ સૂક્ષ્મ સાંપ્રાય તે 10મું ગુણસ્થાન છે, અને છદ્મસ્થ વિતરાગ પણ 11 તથા 12માં ગુણસ્થાને હોય છે. આ 3 ગુણસ્થાને 14 પરિસર હોય છે, એટલે 10માં ગુણસ્થાને પણ એ 14 પરિસર હોય છે, એ વાત અહીંયા આપણે તો લેવી છે. એટલે એ લઈએ છીએ કે 14માં ગુણસ્થાનની દશામાં માત્ર આ છે એટલું નહીં, પણ એ વખતે એને પરિસર પણ હોય છે, તો 14 પરિસર એને હોય છે. અને એ પરિસર કયા છે? તો ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, દંશમશક, ચર્યા, સૈયા, વધ, અલાભ, રોગ, તૃણ સ્પર્શ, મલ, પ્રજ્ઞા અને અજ્ઞાન. આ સિવાયના નગ્નતા, સંયમમાં અપ્રીતિ, અરતિ અને સ્ત્રી અવલોકન, સ્પર્શ, આસન નિષ્ધા, આસન દુર્વચન એટલે આક્રોશ, યાચના, સત્કાર, પુરસ્કાર અને અદર્શન, એ 8 મોહ કર્મજનિત પરિસહો ત્યાં હોતા નથી. 14માં જે છે એ 14 જે કયા એ વસ્તુ છે એમાં ક્ષુધા છે, તૃષા છે, શીત છે, ઠંડી લાગે છે, ઉષ્ણપણું, ગરમી લાગે છે, દંશમશક એટલે જીવાત વગેરે કરડે છે, ચર્યા, સૈયા, વધ, અલાભ, રોગ, તૃણનો સ્પર્શ, મલ એટલે મેલ, પ્રજ્ઞા અને અજ્ઞાન. આ 14 છે, અને જે નથી આ સિવાયના જે આની અંદર નથી એ અપેક્ષાથી આમાં લીધા છે કે નગ્નતા, સંયમમાં અપ્રીતિ, સ્ત્રી અવલોકન, સ્પર્શ, આસન, દુર્વચન, યાચના, સત્કાર, પુરસ્કાર અને અદર્શન, એ 8 મોહ કર્મજનિત પરિસહો, મોહ કર્મજનિત પરિસહો ત્યાં હોતા નથી. હવે એમાં પ્રશ્ન કરીને થોડીક વાત સ્પષ્ટતા કરી છે, એ પણ આપણે સાથે લઈએ. 10માની વાત ચાલે છે ત્યારે કે 10માં સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાને તો લોભ કસાયનો ઉદય છે, તો પછી ત્યાં 8 પરિસહો કેમ નથી? પેલા 8 પરિસહો નથી તો એ કેમ નથી? અને એ જે સ્પષ્ટતા આપી છે આપણે માટે ઉપયોગી છે સમજવા માટે. તો અહીંયા સ્પષ્ટતા કરી છે કે સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાને મોહનો ઉદય અત્યંત અલ્પ છે. આપણે તો મૂળ વાત આ જ સમજવી છે કે શું છે. આપણે સૂક્ષ્મ સાંપ્રાયમાં અહીંયા મોહની વાત લીધી ને, કે ત્યાં મોહ અત્યંત સૂક્ષ્મ મોહ છે એ વાત અહીંયા લેવી છે. એટલે અહીંયા આ ઉત્તર આપણે સમજીએ છીએ કે સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાને મોહનો ઉદય અત્યંત અલ્પ છે, અર્થાંત નામ માત્ર છે, અર્થાંત નામ માત્ર છે. તેથી ત્યાં ઉપર કહેલા 14 પરિસહોનો સદભાવ અને બાકીના 8 પરિસહોનો અભાવ કયો તે યુક્ત છે. કેમ કે તે ગુણસ્થાને એકલા સંજ્વલન લોભ કસાયનો ઉદય છે અને તે પણ ઘણો અલ્પ છે, કહેવા માત્ર છે. તેથી સૂક્ષ્મ સાંપ્રાય અને વિતરાગ છદ્મસ્થની તુલ્યતા ગણીને 14 પરિસહ કયા છે તે નિયમ બરાબર છે. તો આ વાત અહીંયા પણ આ હતી, એટલે મારે તો મૂળ વાત એ વાત લાવી હતી કે એ અતિ 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 અલ્પ પ્રમાણમાં લોભ છે. અહીંયા એમ પકડીને ન બેસી જવું કે 10માં ગુણસ્થાને પણ લોભ છે એમ બોલવા કરતા એમ હંમેશા વિચાર રાખવો કે એ અતિ અતિ અલ્પ વસ્તુ જે છે એ નથી બરાબર જ છે એમ સમજવું. 10માં ગુણસ્થાને છે તો એ એક પ્રકૃતિની એક અપેક્ષાથી સમજવાનું છે. અતિ અલ્પ સંજ્વલન કસાય માં બધા ચારે ચાર ને લઈએ ને તો પણ એ કસાયથી કઈ થાય નહીં, એ એવી એની અવસ્થા હોય છે, એ અતિ અલ્પ પ્રમાણમાં છે કસાય, એની માત્રા એવી છે. તો એમાંનો પછી પાછો લોભ અને એ પણ અતિ અલ્પ, એ એવી દશા 10માં ગુણસ્થાનની છે. હવે આગળ અહીંયા આપણે 11મું અને 12માની વાત અહીંયા લે છે એ આપણે સમજીએ. કેમ કે 10માંથી એ 11મે જાય કે 12મે જાય એ તો એ શ્રેણી કયા પ્રકારે ચડે છે એના દ્વારા એને નિશ્ચિત જ હોય છે. એ કઈ એમ નથી કે દસમે આવે એટલે નક્કી થાય અગિયારમે જવું કે બારમે, એમ નથી. એ શ્રેણી જ ઉપસમ ચડે છે કે શપક ચડે છે એ પ્રમાણે જ એને બારમે કે અગિયારમે જવાનું થાય છે. તો અગિયારમાં એટલે કે ઉપશાંત મોહ ગુણસ્થાનનું સ્વરૂપ શું છે એમ કરી અને અહીંયા સમજાવે છે ઉત્તરમાં કે ચારિત્ર મૌનની 21 પ્રકૃતિઓનો ઉપશમ થવાથી યથાખ્યાત ચારિત્રને ધારણ કરવા વાળા મુનિને 11મું ઉપશાંત મોહ નામનું ગુણસ્થાન થાય છે. આ વાત તો આપણે સમજીએ છીએ કે ચારિત્ર છે અને ચારિત્ર મૌનીય કર્મની પ્રકૃતિઓ જે છે એની જ અહીંયા વાત ચાલે છે એટલે એનો અહીંયા ઉપશમ થાય છે. એટલે એ ઉપશમ થાય છે એવી દશા છે તો એ 11મું છે. અને આ ગુણસ્થાનનો કાળ સમાપ્ત થતા મોહનીયના ઉદયમાં જોડાતા જીવ નીચલા ગુણસ્થાનોમાં આવી જાય છે. બસ આ વાત આમાં સમજવાની છે. સમજવાનું એ છે કે ઉપશાંત મોહ 11મું ગુણસ્થાન જે દસમે થી 11મે આવ્યો છે તો એ જે શ્રેણી ચડ્યો છે એ ઉપસમ શ્રેણી ચડીને 11મે આવ્યો છે. એટલે એને 21 પ્રકૃતિઓ જે મોહનીય કર્મની ચારિત્ર મોહનીય કર્મની લેવામાં આવી એ વખતે ફળ આપવાની સ્થિતિમાં નથી એનો ઉપશમ થયો છે. એટલે 11મે છે ત્યારે તો એની સાથે જોડાવાપણાનો પ્રશ્ન નથી. એનો ઉપશમ વર્તે છે તો એનો કોઈ કઈ ફળ આપે નહીં અને એની સાથે જોડાવાનું પણ થાય નહીં. પણ એ પ્રકૃતિ હજી પડી છે અંદરમાં, એ પડી છે એટલે એ આ ગુણસ્થાનનો કાળ સમાપ્ત થતા એ પેલી પ્રકૃતિ જે પડી છે એનો ઉદય આવે છે ને એની સાથે જીવ જોડાય તો એ 11મેથી પડી અને પાછો નીચેના ગુણસ્થાનમાં આવી જાય છે. હવે બીજી રીતે આ વાતને સમજીએ તો એમ જ છે કે એ 11મા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાને જઈ શકતો નથી, 11માંથી 12મે નથી જઈ શકતો. કેમ નથી જઈ શકતો? બહુ સહેલું છે, હવે આટલું બધું કર્યા પછી ખ્યાલમાં આવી જાય એવી વાત છે. કેમ નથી જઈ શકતો? બધાને જ ખ્યાલ છે, કેમ કે એ ઉપશમ શ્રેણી ચડ્યો છે. ઉપશમ શ્રેણી ચડ્યો છે એટલે કે એની આત્માની દશા એવી નથી થઈ કે પેલા કર્મોનો ક્ષય થઈ ગયો હોય, કર્મ અને રજકણો છૂટા પડી ગયા હોય એવી ઉત્કૃષ્ટ દશા નથી થઈ, ઉપશમ થયો એવી દશા છે. એટલે જે 7મા 8મા 9મા જે કર્યું છે અને 10મે આવ્યો છે ત્યાર પછીથી એ 11મે જ જાય. જો એ સપક શ્રેણી ચડ્યો હોત તો પછી એ 12મે જાય. એટલે એમ નહીં થઈ શકે હવે કે 11મે ઉપસમ શ્રેણી ચડીને આવ્યો છે તો ત્યાંથી એ એક સપક શ્રેણી ચડીને 12મે જાય, એવું નથી થઈ શકતું. કેમ કે ઉપસમ શ્રેણી ચડનારો તો ક્ષાયિક સંકિતિ નથી પણ હોતો. ઉપસમ શ્રેણી ચડનારો જે છે તે ક્ષાયિક સંકિતિ હોય અને નથી પણ હોતો, એક વાત એ છે. અને છે છતાં પણ ધારો કે ક્ષાયિક સંકિતિ છે અને ઉપસમ શ્રેણી ચડ્યો છે તો પણ એને 7મા ગુણસ્થાનની દશાથી શરૂ કરી અને 8મું 9મું અને 10મું એ વખતે એને ઉપશમ થાય એવી એની સ્થિતિ પ્રગટ કરી છે. એટલે આત્માની એની દશા એવી છે કે ત્યાં કર્મનો ઉપશમ થાય એવી સ્થિતિ છે. એટલે હવે એનો ક્ષય થઈ જાય એમ નહીં બને. એટલે એનો પુરુષાર્થ ત્યાંથી આગળ પછી ક્ષય કરવામાં ચાલશે નહીં. એટલે 11મા ગુણસ્થાનથી તો પડવાનું જ થાય, 11મા ગુણસ્થાનથી તો પાછું નીચે આવવાનું જ થાય. એટલે ઉપશાંત મોહ એ 11મું ગુણસ્થાન છે, એમાં ચારિત્ર મોહનીયની 21 પ્રકૃતિઓનો ઉપશમ થવાથી યથાખ્યાત ચારિત્રને ધારણ કરનારા મુનિને 11મું ઉપશાંત મોહ નામનું ગુણસ્થાન થાય છે. અને આ ગુણસ્થાનનો કાળ સમાપ્ત થતા મોહનીયના ઉદયમાં જોડાતા જીવ નીચલા ગુણસ્થાનમાં આવી જાય છે. મોહનીય કર્મ હજી પડ્યું છે એટલે સત્તામાં પડ્યું છે એટલે કે એની હજી એવી અદભુત દશા થઈ નથી. મૂળ તો કહેવું એ છે કે હજી જેવું થવું જોઈએ એવું થયું નથી એટલે પછી નીચે આવી જાય છે. જયારે ક્ષીણ મોહ 12મા ગુણસ્થાનની દશામાં આવે છે તો શું છે? તો કે તો ક્ષપક શ્રેણી ચડીને આવ્યો છે. એટલે 234માં અહીંયા કહે છે કે ક્ષીણ મોહ ગુણસ્થાનનું સ્વરૂપ શું છે અને તે કોને પ્રાપ્ત થાય છે? તો જે મોહનીય કર્મનો અત્યંત ક્ષય થવાથી અત્યંત ક્ષય થવાથી એનો અર્થ કે હવે એ કર્મ રજકણો જે છે છૂટા પડી ગયા છે, હવે એ કર્મ રૂપે રહ્યા નથી, એ કારણે રજકણો પણ હવે છૂટા પડી ગયા છે, એ કર્મના સંદ રૂપે રહ્યા નથી. એટલે મોહનીય કર્મનો અત્યંત ક્ષય થવાથી સ્ફટિક ભાજનગત જળની માફક, આ જરા શબ્દો અમુક મૂકે ને એટલે થોડુંક એમ લાગે, અઘરું લાગે, પણ ખરેખર એવું નથી. સ્ફટિક ભાજનગત જળની માફક અત્યંત નિર્મળ અવિનાશી યથાખ્યાત ચારિત્રના ધારક મુનિને ક્ષીણ મોહ નામનું 12મું ગુણસ્થાન થાય છે. એની દશા કેવી થાય છે? યથાખ્યાત ચારિત્ર તો છે, પણ હવે અહીંયા એને મોહની કર્મ હવે રહ્યું જ નથી, એટલે મોહનીયનો ક્ષય થયો એટલે ક્ષીણ મોહ કહેવાયો. મૂળ વાત તો આટલી જ કરવી છે, પણ એ મોહનીયનો ક્ષય થયો એટલે ક્ષીણ મોહ કહેવાયો, એના કરતા અગત્યનું શું છે? તો કે એના કરતા અગત્યનું એ છે કે એની અતિ 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 નિર્મળ દશા છે, એને ખૂબ નિર્જરા કરી છે, એનો જ્ઞાનનો ઉઘાડ ઘણો 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 થયો છે, અને એવી દશા જે વર્તે છે તો હવે એ દશામાંથી એને પાછા પડવાનું નહીં થાય. મૂળ વાત તો એ સમજવાની છે. સમજવાનું એમાં એ છે કે એ હવે પાછો નથી પડવાનો, હવે ક્ષીણ મોહ થયો છે એટલે હવે એ પછી પાછો પડી અને 10મે જાય કે એમ નથી થવાનું. 11માંથી તો પાછો પડી અને 10મેથી આગળ નીચે એ તો 7મા સુધી ચાલ્યો જાય, એ તો 7મા સુધી ચાલ્યો જાય, અને જો 7મા સુધી ચાલ્યો ગયો છે અને ત્યાર પછીથી ધારો કે આયુષ પૂરું થઈ જાય છે તો પછી જે શરૂઆત કરે બીજા જન્મની અંદર, ત્યારે તો એને ચોથું પાછું પ્રગટ કરવાનું થાય, એટલે ચોથે સુધી એ તો આવી જાય, એ ચોથા સુધી આવી જાય 11મા વાળો. અહીંયા 12મા જે છે એને શું થાય? એને પડવાનું થતું નથી, એને હવે પડવાનું થતું નથી. એટલે મોહનીય કર્મનો એને અત્યંત ક્ષય થયો છે, એ ક્ષીણ મોહ નામનું 12મું ગુણસ્થાન છે, અને હવે એ પડવાનો નથી. અને પડવાનો નથી તો હવે ત્યાં જે દશા છે તો પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા એવી કરી દીધી છે અને શુદ્ધિ પણ એવી કરી લીધી છે કે હવે એ કેવળ જ્ઞાન પ્રગટ કરે એની પૂર્વ તૈયારીના કેવળ જ્ઞાન પ્રગટ કરે એની પૂર્વ તૈયારીના એ ભાગરૂપ દશામાં આવી ગયો છે. હવે એ કેવળ જ્ઞાન પ્રગટ કરી લેવાનું છે. આજે આપણે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ, અને આ પૂરું થયા પછીથી આપણે બધા પ્રશ્નો સાથે લઈએ, કેમ કે મારી ઈચ્છા એવી છે કે આની સાથે થોડોક ગુણસ્થાન સંબંધીનો જરા આપણે વધારે બીજી રીતે બીજી અપેક્ષાઓથી પણ અભ્યાસ કરવો છે, એટલે એક વખત આને પૂરું કરી લઈએ છીએ આપણે, અને પછી ગુણસ્થાનને સાથે લઈએ અને એમાં ઘણું બધું બીજી બધી અપેક્ષાઓ સાથે સમજીએ, અને પછી એ વખતે આની આની અંદર જે કેટલીક વાતો આવી છે એને એના રિલેશનમાં આપણે બેસાડીએ તો વધારે સહેલું પડશે. અત્યારે જેટલું સમજાયું છે એટલું રાખીએ છીએ. આપણે ખ્યાલ હશે કે આપણે પહેલા પણ આવું કર્યું હતું, પ્રવચન સારમાંથી આપણે સપ્તભંગી લીધી હતી અને કર્યું હતું, એટલે આમાંથી જે રીતે સપ્તભંગી આવી એ લીધી હતી, સાથે પછી આપણે પ્રવચન સારમાંથી આપણે કરી હતી સપ્તભંગી, તો એ જ રીતે આપણે ગુણસ્થાન માટેની જુદી પુસ્તિકા છે એમાંથી આપણે ગુણસ્થાન કરીએ અને એમાં પછી આમાં જે વાત આવી છે એને સાથે બેસાડીએ, બંધ કેવી રીતે બેસે છે એ સાથે લઈશું. એટલે આપણે વિશેષ પ્રશ્નો આદિ બધું એ વખતે વધારે લઈએ તો સારું, પણ કોઈ એવો નાનો કોઈ પ્રશ્ન હોય તો આજે લઈએ, અન્યથા આપણે આ પતી જાય ત્યાર પછીથી એના પ્રશ્નો લઈએ. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા પૂરો કરીએ. જય જીનેન્દ્ર.